મુંબઈમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 25/2/82 સમયસર ગાથા 144 ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 32.
પોતાનો પ્રત્યક્ષ જણાય છે એટલે આત્માનો પ્રત્યક્ષ અનુભવ જવાબ છે ભાઈ, પાપના પરિણામ કરીએ તો દરેક વિરોધ એવો પોતાનો સ્વભાવ જાણનાર છોકર કરનાર નથી. એમ પ્રથમ જ્ઞાન સ્વભાવ આત્માનો નિશ્ચય કરી નિર્ધાર કરી નિર્ણય કરીને એ તમે તો બેઠા આત્માનો અનુભવ કરવો નથી. લક્ષ્મણ લે છે ભગવાન કે બોલાય છે બધા આત્મા પરિપૂર્ણ પરમાત્મા છે. અત્યારે વર્તમાનમાં પર્યાય ભલે પૂર્ણતા છે, પર્યાયમાં ભલે પોતાનો જે પાંચ મિનિટના જ્ઞાન નો વ્યાપાર કેમ કે પર પદાર્થ ને જાણતા મને જ્ઞાન પણ થતું નથી ને સુખ પણ થતું નથી. આત્મામાં જ્ઞાન ને સુખ છે તો મારા આત્મા ને જાણતા જ મને જ્ઞાન ને સુખ હશે. ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણવાની અભિલાષા ઈચ્છા એનું નામ છે વિષય. અને કષાય એટલે પોતે આત્મા સ્વભાવથી જ્ઞાતા દ્રષ્ટા હોવા છતાં પણ સ્વભાવને ભૂલી અને હું રાગાદીને પરનો કરનાર છું એવો જે બીજા અભિપ્રાય તેને કષાય કહેવામાં. તો કરનાર નથી જાણનાર છું તો એમાં કષાયની પ્રવૃત્તિથી પાછો ફરે છે, કરવાની પ્રવૃત્તિથી પાછો ફરે છે. અને હું તો જાણનાર નાયક નો જાણનાર નાયક નો જ્ઞાતા છું, પરનો જ્ઞાતા પણ નથી. ત્યારે પાંચ મિનિટનો વિષય સંકેલાઈ જાય છે, વિષયને જીતે છે. હજી માનસિક મનમાં વિષયને જીતે છે, અકિન્દ્ર જ્ઞાન દ્વારા અનુભવીને વિષયને કસાય લે તો અનુભવ થાય ત્યારે જીતે, પણ એ બધું અંતર્મુખમાં થઈ જાય છે. લાંબો ટાઈમ લાગતો નિર્ણય કરીને એ પાંચ મિનિટના વિષયને સંકેલે છે. મર્યાદા બાર જ્ઞાન જાતું બે પક્ષપાત કરીને ક્રમે ક્રમે જાણતો તો હવે પોતામાં આવ્યો એ પાંચ મિનિટ નો વિષય બંધ થઈ ગયો, પરની વાત છૂટી ગઈ, પરનો વિચાર થઈ ગયો. તદ્દન પંચો કરે છે દરિયાને પર્યાય એકને મુખ્ય ને એકને નવ કરીને જાણવાની જે પ્રવચનમાં ઉત્પન્ન થાય છે એ પક્ષ છે. વિકલ્પ ની ઉત્પત્તિ થાય છે, આત્માનો વિચાર કરે એમાં આત્મા દુઃખી થાય છે. જગદીશભાઈ જરા વાતો ઉચાર પ્રકારની હોય ને આ તો અત્યારે ભગવાને કહ્યું છે કે તે સાંભળી નથી ને એવી વાત હું સંભળાવી છે. એ સાંભળી છે અજ્ઞાનીઓ પાસેથી એવી વાત હું તને નહીં સંભળાવું. દુઃખી થવાની વાત કે સાંભળી છે પણ આત્માને દુઃખ જોય ને સુખ તેમ પ્રગટ થાય અને સુખ થતું પ્રગટ થાય એનો વિષય શું છે એની વાતે સાંભળી નથી. એ વાત તને હું સંભળાવું. હવે શુભ નામ વિચાર કરે છે આમ પર્યાય થી જવું તો અપૂર્ણતા પણ દેખાય છે, દ્રવ્ય થી જવું તો પૂર્ણતા પણ ભય કે દેખાય છે, અને આ પર્યાય થી જવું તો વર્તમાનમાં રૂપ પણ છે સંસાર તત્વ પણ દેખાય છે પર્યાયમાં દશામાં હાલતમાં પરિણામમાં. પણ એ પરિણામ ને ગૌ કરીને દ્રવ્ય સ્વભાવને જોઉં છું તો હું તો સુખ થી ભયેલો છું, મુક્ત છું. આમ જો તો બધું દેખાય છે, આમ જો તો મુક્ત અવસ્થા દેખાય છે. અવસ્થા એટલે દિવ્ય ધ્રુવ મુક્ત મુક્ત ધ્રુવ. એમ ક્રમે ક્રમે એકલા આત્માના વિચાર માં હોય વર્ણા વિચાર છૂટી ગયા, દેવું શાસ્ત્ર ના વિચાર છૂટી ગયા, કુટુંબ કબીલા તો વિચાર બાપ ના પરિણામ તો ગયા. પણ દેવું શાસ્ત્ર નો પણ વિકલ્પ ને રહેતો નથી, માત્ર વિકલ્પ છે તે રહેતો. તો જેવો આત્માના દ્રવ્ય અને પર્યાય જેવું ધ્રુવ છે વર્તમાનમાં એવો વિચાર કરે છે. એમાં એ કહે છે કે એક શુદ્ધ જ્ઞાનમાં જે નય પક્ષના વિકલ્પ પણ થાય છે હું શુદ્ધ છું, એક છું, અભેદ છું, સામાન્ય છું, પરિપૂર્ણ છું વિચાર કરે છે. એનો જે વિષય છે એવો છે, એનો વિચાર ખોટો નથી. પણ જે વિચાર છે ત્યાં સુધી એ દ્રવ્ય સ્વભાવમાં વિચાર પ્રયોગની વાત ચાલે છે. એટલે ધર્મ કેમ પ્રગટ થતો નથી એને નિર્ણયની ભૂલ છે. અમે તો સમજીએ કે ભાવ કરો અને શુદ્ધાત્મા સમજાય છું એવો તો મારો નિર્ણય છે એને નથી. એ તારો જે નિર્ણય છે એ ઊંચી ની મૂડી છે. ગુરુએ કહ્યું ને આગમે કહ્યું માટે તું માની રહ્યો છો પણ થાય છે. અનેક વિકલ્પો વડે આ પોતાનું સંજ્ઞાની સુજ્ઞાની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને સુજ્ઞાન તત્વને એટલે જ્ઞાનના પરિણામને સુજ્ઞાન તત્વને સુજ્ઞાનના સ્વરૂપને પણ આત્મસન્મુખ કરતો વકીલદારે આત્મસન્મુખ કર્યું હવે સુજ્ઞાનને આત્મસન્મુખ કરતો કરતો એ રૂપ થયો નથી હજી સુજ્ઞાન અને આત્મા હજી જુદો નહીં છે જરા જીવી વાત છે સ્થૂળ વિકલ્પ સ્વીકાર પણ નહી પક્ષ માં પણ વ્યવહાર નહી ના પક્ષ નો સ્થૂળ વિકલ્પ એ સ્વીકાર અને નિશ્ચય ચૈતન્ય રસ નો આનંદ નો અનુભવ આવે છે. હવે એ કોને વિષય કરે છે, એ જ્ઞાન કોને વિષય કરે છે એનો વિષય બતાવે છે. અને જ્ઞાન એ જ્ઞાયક ને વિષય કરતા જ્ઞાયક અને જ્ઞાન ના પરિણામ નો ભેદ પણ દેખાતો નથી. એમ ધ્યેય અને જ્ઞેય બે પ્રકારની વાત આ ચારિત્રમાં કરે છે. આદિમંત્ર એક વિષય બતાવે છે, અનુભવ નો વિષય. અનુભવ તો છે પરિણામ, અનુભવ પણ પર્યાય છે, ભેદ અપેક્ષાએ છે. બાકી અભેદ ને એ તો એ અનુભૂતિ તે હાથમાં છે. એ વાત આમાં છે. વક્તા ગમે તે વર્ત કરે તો ચાલે નહી, વક્તા એલર્ટ થઈ જાય. બધાની પાસે સાચો છે. આ નીતિ નો ગડબડ કરીને ગમે વર્ત કરી તો એ મર્યાદા રાખશે પોતા વક્તાની, પણ તમે ખાનગી માં કેવળ મારા કહેવાથી સાચી છે એમ ન માનીશ, પરંતુ પ્રત્યક્ષ અનુભવ કરીને પ્રમાણ કરજે. આ અનુભવ થી પ્રમાણ થાય એ વાત છે. કેવળ સાંભળવાથી આત્માની વાત પ્રમાણભૂત થતી નથી. એક સાકર નો વિચનાર હોય વડે ફટકડી બે સફે ભાયા સાકર છે, બહુ સરસ છે, ફૂલ સાકર છે, લઈ લીધી એને ફૂલ સાકર દૂધ બને એમાં નાખી ફટકડી આટલી દૂધ કેમ એને પરીક્ષા ન કરી. એથી ભાઈ એને પરીક્ષા ન કરી એને જો ફટકડી લેતી વખતે ભીનું પર મૂક્યો તો અરે આ તો ફટકડી આ ક્યાં સાકર છે. એમ આચાર્ય ભગવાન કહે છે કે હું મારા અનુભવ થી શુદ્ધાત્માની વાત કરેલો છું, પણ હું કહું છું એમ તો આજ મારી અનુભવ રહી થઈને અને કાલ તને બીજો આવશે તો બીજો વાત મારીશું. માટે અમે જે વાત કરીએ છીએ તારા અનુભવ થી પ્રમાણ કરજે. અને ખોટા મને ઉતાવળ છે, ટ્રેન માં જવું છે, હમણાં તમે મને પૈસા હમણાં આપી દીધા તો બે વિચના રાખે છે, પણ પરીક્ષા જે ના કરે છે એમ ધર્મ ના નામે ભારતમાં જો પરીક્ષા કરતા નથી. આચાર્ય ભગવાન લાલ નથી ધરે છે. હું શુદ્ધાત્મા જ વાત કરું છું કે તારા અનુભવ થી પ્રમાણ કરે. એનો અર્થ એ કે તને વર્તમાનમાં ગ્રહસ્થામાં આત્મા નો અનુભવ થઈ છે. અપ્રતિભૂત અંદરની જીવે છે મુનિને નથી કહેતા, એને આમે શિષ્ય મુનિ નથી. શિષ્ય આમે અપ્રતિભૂત અજ્ઞાની જ્ઞાન આપીનો એને કે જે ભગવાન આત્મા નો અનુભવ થઈ શકે. અમે કહ્યું છે અનુભવ કરીને સમાન કરજો. ત્યારે અમે અનુભવ નો વિષય પેલા બતાવે છે, જો જે બતાવે છે પેલા ધ્યાન નો વિષય. ધ્યાન તો બધા જવા બેસે, પાંચ મિનિટ દસ મિનિટ પાસ કરે, પણ ધ્યેયના શબ્દ જ્ઞાન વિના ધર્મ ધ્યાન પ્રગટ થઈ શકતો નથી. ધ્યેય ની ભૂલે ધ્યાન ની ભૂલ રહી છે. ધ્યેય ની ભૂલે આત્મ ધ્યાન ને રુદ્ર ધ્યાન થાય, ધર્મ ધ્યાન પ્રગટ થઈ છે. માટે આચાર્ય ભગવાન ધ્યેય ની વાત કરે છે પહેલા, પછી આત્મા અનુભવ થાય છે. અનુભવ થાય છે પછી દ્રવ્ય ને પર્યાય નો ભેદ કાઢી લઈને જ આત્મા કહેવામાં આવે. બધી વાત વિચાર નીતિ માં રખી જાય. આમાં જે એની વાત ચાલે છે ને, કે પેલા ધ્યેય ની વાત કરે છે. નિર્વિકલ્પ આત્મા નો અનુભવ થાય છે, તો એ નિર્વિકલ્પ આત્મા નો જે અનુભવ થાય છે, અતિન્દ્રિય આનંદ નો પાર આવે છે, પરિણામ માં એનો વિષય શું છે એનો અવલંબન લે છે આત્મા. પર્યાય કેનો અવલંબન લે છે? હું તો કોઈ નો અવલંબન લેતો નથી, હું તો અવલંબન લઉં, હું તો નિરાવલંબી છું. પરિણામ મારું અવલંબન લે છે, કેમ કે પરિણામ માં સુખી સુખ છે, તો એ સુખ મૂકાવું હોય તો મારું અવલંબન લે. તો હવે પરિણામ જે અવલંબન લે છે, એ અવલંબન નો વિષય શું છે એ ચોખ્ખો કરે છે. કે આદિ મદન કરી ભગવાન આત્મા, એની કોઈ કાળે શરૂઆત નથી, એનો બચ્ચો કોઈ નથી, એનો અનુપણ નથી, અનાદિ અનંત. આદિ અંત રહી છે, અનાદિ અનંત વસ્તુ છે. જે ધ્યેય છે ધ્યાન નો વિષય, ધ્યેય છે એ જ્ઞેય પણ છે. ધ્યેય છે એ જ્ઞેય પણ છે, પણ જે જ્ઞેય છે તે ધ્યેય નથી. એમાં વિષમ વ્યાપ્તિ છે, સમવ્યાપ્તિ નથી. તો એ છે કે જે ધ્રુવ ભગવાન આત્મા જેનું ધ્યાન કરતા અતિન્દ્રિય આનંદ આવે, જેની તરફ ધ્યાન થાય, ધર્મની શરૂઆત થાય. શુદ્ધ આત્માના અનુભવથી ધર્મની શરૂઆત, શુદ્ધ આત્માના અનુભવથી ધર્મની વૃદ્ધિ, અને શુદ્ધ આત્માના અનુભવથી ધર્મની પૂર્ણતા કેવો જ્ઞાન કરો થાય. આદિ મધ્યમાં પહેલેથી છેલ્લે સુધી શુદ્ધ આત્માનો અનુભવ 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 છે. એ અનુભવ ન થાય ત્યારે ખાતરને પાંચમા વર્ષના પરિણામ આવી જાય છે. આવી લાંબો ટાઈમ કરતા નથી, એવો વ્યવહાર જઈ બુદ્ધિએ એનું જાણે છે. હજી મારાથી ખરાતું નથી. તો મુનિરાજ બેન પાંચમા વર્ષના પરિણામ, રાવત ને જેષ્ઠના પરિણામ, અવિરત સમય દ્રષ્ટિને દેવકૃષ્ણ પ્રત્યેની ભક્તિ પૂજા ભાવ ભાવ આવે ખરા, કરતા નથી. આવે છે એને જાણે છે, કરે તો અજ્ઞાની. આવે છે એને જાણે છે, એ જાણવામાંથી જો કઈ રાખે તો વિચાર નથી છે, અને આવે છે એને ઉપાધિ માને તો અજ્ઞાની વિચાર નથી છે. આવ્યા વિના રહેતા નથી, અને જાણેલો પ્રજ્ઞાન છે, એમ જાણે આદરવાયો છે, કરવાયો છે, એવા આચાર્ય ભગવાન અનુભવ નો વિષય બતાવે છે. અરે અનુભવ ની તો ઉતાવળ ન કર, અનુભવ ના વિષય નો તો નિર્ણય કર. અનુભવ નો વિષય, અનુભવ એટલે તમે પ્રજ્ઞાન ચારિત્ર ના પરિણામ, એ અનુભવ માં તમે રહો. આવી જાય એ પરિણામ નો વિષય, જે પરિણામ બનેલું છે એ પરિણામ આત્માની સ્વરૂપ થાય છે, અને આત્મા શુદ્ધ આત્મા નો અવલંબન લે છે. એ શુદ્ધ આત્મા નો સ્વભાવ અને સ્વરૂપ કેવું છે? કે અનાદિ અનંત છે, અનાકુર છે. પર્યાયમાં આકુરતા છે, ત્યારે ભગવાન આત્મા અનાકુર આનંદ થી ભરેલો છે, સુખ થી છલો છલ છે. પર્યાય નું દુઃખ દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશી શકતું નથી. એ દુઃખ બાહ્ય રહે છે, એ બહિર્તત્વ છે, કઈ અંતર્તત્વ માં પ્રવેશી શકતું નથી. અનાકુળ આનંદ થી ભરેલો આત્મા કેવો, એક દુકાન કેવો, એની વાત થઈ ગઈ. એક નો બે ન થાય તો નવ રૂપે તો બે નહીં થાય. એક નો બે થતો બહુ સમજાય. એમ ભગવાન આત્માને તું અનેક પણે માની લો તો માન પણ એ તારી શ્રદ્ધા ખોટી થાય છે, કેમ કે તું માની લો છો અનેક રૂપ આત્માના, એ આત્માના અનેક રૂપ નથી, એક બહુરૂપી આત્મા નથી, આત્મા એક રૂપે રહેલો છે. જે સ્વરૂપ સમજ્યા વિના પાણી નો રૂપ બધા જ્ઞાન એક કોઈ મતભેદ હોય શકે નહીં. અહીંયા કે છે કે કેવળ એક ભગવાન આત્મા એક નાયક ભાવ છે, એક નાયક શબ્દ તો શાસ્ત્રમાં એક ઠેકાણા હોય, એક વિશેષણ એમ, એક વિશેષણ છે ને એ અનેક ના નિષેધ વાચક છે, એ એક છે શબ્દ એ અનેક નો વિષય વાચક છે. આત્મા શુદ્ધ છે એ અશુદ્ધતા નો વિશેષ વાચક શબ્દ છે, પૂર્ણ છે એ અપૂર્ણતા નો વિશેષ વાચક શબ્દ છે, એ શબ્દ પણ નિષેધ આવી જાય. કેવો હોય તો ઓનલી માત્ર ફક્ત આત્મા એક રૂપે છે, આ આત્મા એક રૂપે છે ને એટલે શુદ્ધ નહીં પણ એક જ છે. આત્માના જો બે રૂપ હોય તો બે નહીં હોય. વાત એવી છે પ્રમાણ ના પક્ષો આ બધા નહીં દેશે, હું કહું છું પ્રમાણ જ્ઞાન ની વાત અને પ્રમાણ જ્ઞાન નો પક્ષ ની વાત છે. પ્રમાણ જ્ઞાન નો પક્ષ નિષ્કાસ છે અને પ્રમાણ જ્ઞાન તો તમે જ્ઞાન છે. હવે કે છે કે આત્મા એક છે ને તેથી એને પ્રભેદ કરનારી નહીં પડે. શુદ્ધ આત્મા એક છે, એક રૂપ છે અને શુદ્ધ છે, એનું બીજું પડતું અશુદ્ધ છે નહીં ને, પણ કહ્યું આત્મા શુદ્ધ છે. ભાઈ એ પ્રમાણ જ્ઞાનની સુધાર્તામાં શુદ્ધ ને અશુદ્ધ ની વાત હોય પણ એ ઉપાદેય તત્વ છે, એ તો અનાદિનું એક રૂપ છે, એનું બીજું રૂપ નથી ને, તેથી એને જ્ઞાન કરનારી નહીં પણ એક જ છે. શંકર લખે છે એ શુભજી ને શુભજીઓને પ્રથમ થી શુદ્ધતા છે, એમાં અમે કઈ નૈતિક ભેદ પાડીને કહીએ કથન થી કામ ને કથન થી પણ સર્વતા થઈ છે તો કે અમને ઈષ્ટ છે અત્યારે. આત્મા એક છે માટે એને પ્રસિદ્ધ કરનારી નહીં, પણ આત્મા જો બે રૂપ હોય તો એને પ્રસિદ્ધ કરનારી બે નહીં જોઈએ. ઉપાદેય તત્વ એક જ છે, ધ્યાન રાખવું. આ ઉપાદેય તત્વ ની મુખ્યતા થી વાત ચાલે, આ હેય રૂપ જ્ઞાન ની વાત અત્યારે અહીંયા ચાલતી નથી, એ વિષય ચાલે છે, અનુભવ નો વિષય. આત્મા કોઈ રૂપે પડવે છે, પાપ રૂપે પડવે છે, સમજે આત્મા થાય છે, કોને કહ્યું સમજે રૂપે થાય છે. ભગવાને કહી આપતો છો મારે હવે કેવું પડે છે મારા ઘણી વાત કેતો આખા વિશ્વ થી જાણે જુદો ને જુદો રહેતો હોય એ વિશ્વ કયું છે? વિશ્વ ના બે પ્રકાર છે, એક સ્થૂળ વિશ્વ અને બીજું એક સૂક્ષ્મ વિશ્વ છે. અનંત જીવો અનંતાનુસુદ્ધમ પરમાણુઓ, એક ધર્માધિકાર, એક અધર્માધિકાર, અસંખ્યાણુ અને એક આકાર, એવા છ દ્રવ્ય રૂપ જે વિશ્વ લોક છે ખરું, એનાથી ભગવાન આત્મા જુદો છે.
અને પછી સમય જ્ઞાન ને પણ આત્મા
કહેવામાં આવે છે એ વાત અહીંયા લીધી છે. વિશ્વ પર કરતું હોય તેમ અખંડ પ્રતિભાસમય, આ જ્ઞાન ની ઇન્દ્રિય જ્ઞાન, અખંડ પ્રતિભાસમય જ્ઞાન દર્શનમય ભગવાન આત્મા અનંત, એનું બેહદ સામર્થ્ય, અનંત 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 સામર્થ્ય ભરેલું આત્મા છે. વિજ્ઞાન ધન એમાં રાગ નો પ્રવેશ બિલકુલ નથી. વિજ્ઞાન ધન વિશેષ કરીને જ્ઞાન થી ઘન ઘટ છે, નિબિડ વસ્તુ છે. એમાં કઈ પ્રવેશ પર્યાય નો પ્રવેશ એમાં પરમાર્થ રીતે શકતો નથી. પરમાત્મા રૂપ સમયસાર ને આ શુદ્ધ આત્મા એ પરમાત્મા રૂપ છે. ક્યારે? ક્ષણે કા, હમણાં. પરમાત્મા રૂપ સમયસાર ને એટલે શુદ્ધ આત્મા ને જ્યારે આત્મા અનુભવે છે એટલે શુદ્ધ આત્મા ને આત્મા અનુભવે છે. એવા આત્મા સમજાયો? આ તો કોઈ અલૌકિક સમસ્યા નહીં, આવો પ્રમાણ ના જ્ઞાન. શુદ્ધ આત્મા ને જ્યારે આત્મા અનુભવે છે એટલે ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે એનું અવલંબન જ્યારે પરિણામ લે છે, જ્યારે ધ્રુવ તત્વ ની સ્વરૂપ પરિણામ થાય છે, તો એવા શુદ્ધાત્મા ને જ્યારે આત્મા અનુભવે છે, અપરિણામી ને પરિણામ, અપરિણામી સ્વરૂપ થઈને પરિણામી થઈ જાય છે, અને છતાં અપરિણામી ગુણ કાયમ રહે છે. ભરતભાઈ રોજ આવે તો સમજાય, જામા ગોધી આવે એમાં બહુ સમજાય. કે જ્યારે આવા શુદ્ધાત્મા ને આત્મા અનુભવે છે એટલે કે અપરિણામી ને પરિણામ વિષય બનાવે છે, જે પરિણામ પરને વિષય બનાવતા હતા, જે પરિણામ બહેન હતા, ગર્ભને વસ્તીને પરિણામ ની પ્રવૃત્તિ થતી હતી, એમાં રાગદ્વેષ બહુ ઉત્પન્ન થતો. હવે એ પરિણામ કર્મને વશ ન થતા આત્માને વશ થઈને આવે છે. એ પરિણામ બહિર્મુખ હતા, એ પરિણામ અભિમુખ થાય છે આત્માને. એવો જે અપરિણામી તત્વ દ્રષ્ટિનો વિષય એને પરિણામ અપરિણામીને વિષય કરે છે, ત્યારે આત્મા સમય પ્રકારે પરિણામી થાય છે, છતાં અપરિણામી પણ અંદર માં કાયમ રહ્યા કરે છે. સમય પ્રકારે પરિણામી થયો આત્મારામ, પરિણામી થયો, પરિણામી થયો થવા છતાં પણ એનું જે અપરિણામી પણ એ તો કાયમ અનાદિ અંત રહ્યા કરે છે. એ અપરિણામી પોતે પરિણામી નથી થતો, પર્યાય સાપેક્ષ એને પરિણામી કહેવાય, પર્યાય નિરપેક્ષ એને પરમાત્માને અપરિણામી કહેવામાં. સમયસારને જ્યારે આત્મા અનુભવે છે, હો અનુભવે છે એટલે આત્માને અનુસરીને પરિણામ થાય તેને અનુભવ કહેવામાં આવે. એ અનુભવમાં સમય જ્ઞાન ચારિત્રના ત્રણેય પ્રકારના પરિણામ સમાય જાય છે. અનુભવે છે તે વખતે જ અધર્મ પણ રોકર્યો અને ધર્મ પણ, તે વખતે જયારે એ પરિણામ કર્મને વર્તાતા નિમિત્તને લક્ષમાં લેતો એ વિકારી ઉપાદાનનું લક્ષણ ઉપાદાન કરે છે. વિકારી ઉપાદાનનું લક્ષ ક્ષણિક જે પર્યાય બહિર્મુખ હતી એ નિમિત્તને વર્તતી ત્યારે ત્યારે એમાં અશુદ્ધ ઉપાદાન થતું. પર્યાય ક્ષણિક અશુદ્ધ ઉપાદાન લાગ્રેટ મો. હવે પરનો લક્ષ છોડીને જયારે આત્માનું લક્ષ કરે છે, શુદ્ધાત્માનું સવિતા ને અનુભવે છે શુદ્ધાત્મા, ત્યારે ટીકા તો શુદ્ધ હતો. હવે શુદ્ધ નું અવલંબન લેનારી પર્યાય એ પણ શુદ્ધ થઈ જાય છે. એક છે ને બીજું થાય છે, હવે છે ને થાય છે એનો ભેદ પણ અનુભવ ના કાળ મળે તો એ વાત આમાં લખી છે. એક મિત્ર આત્માને અનુભવ છે તે જ વખતે, એ વખતે જો જે વખતે આત્મા આત્માની સમક્ષ અનુભવે છે તે સમયે તે ક્ષણે જ આત્મા સમ્યકપણે દેખાય છે, સદાય છે, પ્રતિષ્ઠા સમય દર્શન સમ્યકપણે દેખાય છે. મિથ્યાપણે તો દેખતો હતો આત્માને, પણ સમ્યકપણે એને શ્રદ્ધા જ્ઞાનમાં લીધો નહોતો. હવે આગળ વિશેષણ હતું સમ્યક સમીચન, જેવો આત્માનું સ્વરૂપ છે એવું જ શ્રદ્ધાને જ્ઞાન પ્રગટ થાય અંદર. સમ્યકપણે દેખે દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. એ સમ્યક શબ્દ બે માં લાગુ પડે એને આજ દીપક કહેવાય. એટલે શરૂઆતનો જે સમ્યક શબ્દ છે એ શ્રદ્ધાય છે અને જણાય છે એ બેને લાગુ પડે. સમ્યકપણે જણાય છે અને સમ્યકપણે શ્રદ્ધામાં આવે છે. ત્યાં આવે મિથ્યાપણે શુદ્ધતો તો હતો, શુદ્ધ માનતો અશુદ્ધ હતો, મુક્ત માનો તો બંધારણો છું એમ માનતો વ્યવહારના પક્ષમાં દેખાય છે અને જણાય છે. તેથી સમીચાર હવે ધ્યેયપૂર્વક નહીં છે, અભેદનો ઉપચાર અનંત ગુણથી આત્મા અભેદ છે એ અનુપચાર છે. થોડો અભ્યાસ તો જોઈ, સોનું છે સોનું એના ગુણોથી તો એ નિત્ય તાદાત્મ અભેદ જ છે, સમજી ગયા, તાદાત્મ છે. પણ એના જે સોનાના પરિણામ થાય એ પરિણામ અને પરિણામીને અભેદ ઉપચારથી તેને સોનું કહેવામાં આવે છે. પણ એ અભેદનો ઉપચાર છે, પોતાના ગુણો થી અભેદ થી અનુપચાર અને પર્યાય થી અભેદ કેવો એ ઉપચાર. જેથી સમીચાર શુદ્ધ આત્મા જ પોતે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન છે. એ પર્યાય છે, એ આત્મા છે. હવે કેમ કે દ્રવ્ય અને પર્યાય નો ભેદ જ્યાં સુધી દેખાય ત્યાં સુધી નય પક્ષ છે. નય પક્ષ છૂટે ત્યારે અનન્ય પણ જ્ઞાનમાં ગ્રહી થાય છે. ધ્યાનમાં જે તો ધ્રુવ થાય છે અને જ્ઞાનમાં જે ઉત્પાદન ધ્રુવતર સબ એક થાય છે. આ અનુભવી પુરુષો અનુભવની વાત લખે સમજવું સેવું છે. અનુભવ પણ સેવો છે, આત્માનો અનુભવ પણ સેવો છે, પણ એનું પ્રતિપાદન કરવું બહુ ડિફિકલ્ટ છે, ઘણું ડિફિકલ્ટ, ઘણું અઘરું છે. તો પણ ઈશારા દ્વારા સમજાવે છે અને લાયક જેવો ઈશારાથી સમજી જાય છે, બીજા પણ પામતા જાય છે. પણ એને પ્રતિપાદન કરવું બહુ ડિફિકલ્ટ છે. સમજવું સહેલું, અનુભવવું પણ સહેલું, પણ અનુભવની વાત કરવી આત્માની એ દુશ્મન પાસે વાત કરાવવી શબ્દ એ જળ દુશ્મન કયો એની પાસે ભગવાન આત્માની વાત કરાવવી કેટલી એમ અહીં આચાર્ય ભગવાન કે પ્રભુ સાંભળો તો દ્રષ્ટિના વિષયના પક્ષમાં આવ્યો છો, પણ જોજે ધ્યાન રાખજે જ્ઞાન નો દ્રોહ ન થાય, અનેકાંત નો દ્રોહ ન થાય. ત્યારે સમ્યક એકાંત કહેવામાં આવે, શુદ્ધાત્મા નું અવલંબન લેતા દ્રવ્ય પર્યાય નું જ્ઞાન એક સમયમાં થાય. એકલા દ્રવ્ય નું જ્ઞાન થાય અને પર્યાય નું અમારે શું કામ છે એમ નથી. પર્યાય પર દ્રવ્ય કહી હતી એ તો દ્રષ્ટિની અપેક્ષા એ કહી હતી, પણ પર્યાય જે પ્રગટ થઈને અનન્ય છું એ તો આત્મા જીડા. એટલે અટપટી વાત છે જ રાખ, વાતો અટપટી છે ને એટલે થોડા અનન્યપણે એ જ્ઞેય ની અપેક્ષા એ સ્વદ્રવ્ય કર્યું, એ વખતે ધ્યેય ની અપેક્ષા એ તો પરદ્રવ્ય રહેલું જ છે. જ્ઞાન ના ગ્રહ માં જ ઉતારે તો જે ખોટું ને નહીં ખોટું અનુભવ થઈ શકે નહીં. એવું જરા ડેલિકેટ માર્ગ છે, નાજુક છે.
પ્રતિભા છે
એ તો કરતા પણ પર્યાય સક્રિય છે ને, પર્યાય માં સટકાર છે, જ્ઞાન માં જણાય છે, અગરતા ઉપર દ્રષ્ટિ નથી, ક્રિયા ઉપર દ્રષ્ટિ છે, ક્રિયાનું કરનાર પરિણામ છે, પરિણામ જ્ઞાન માં જણાતા હું એનો કરનાર છું, એમ દ્રષ્ટિ પર્યાય પડી જાય. એટલે આત્મા કરતા ને આગળ કર્મી અનાદિ ભાગી કરતા કર્મી કરો નથી. એને શ્રી ગુરુ બધા કરે તું છે એનું જ્ઞાન કરને, ઉપાધેય તો પર્યાયો પણ તો જ્ઞાતા રહીશ. અત્યારના આજના સમયથી અનંત કાળ સુધી પણ તું કરતા પર્યાયો બનીશ નહીં. પર્યાયમાં તને કરતા બની નહીં થાય છે. એનો જ્ઞાતા જયારે થાય છે ત્યારે પરિણામનો પણ જ્ઞાતા રહે છે. પરિણામ કરતા હતો પછી ઉલ્પાપના પરિણામો થોડા આશ્રમના અસ્થિરતાના પરિણામ આવતા હો અને સંવર નિદ્રાના પરિણામ પણ આવે અને પરિપૂર્ણ મોક્ષની પર્યાય પણ પ્રગટ થશે. પણ છે એનો જ્ઞાતા થયો છે એટલે પર્યાયો પણ એક જ્ઞાતા જ રહે છે. જ્ઞાયક બાબ છે, હું તો જ્ઞાયક છું, હું તો જાણનાર છું, હું કરનાર. ત્યારે એક નાયક ઉપર દ્રષ્ટિ આવતા પરિણામો તો થશે, પરિણામ કઈ અટકવાના અનાદિ પરિણામ તો રહેવાના છે. પણ એક નાયક નો જ્ઞાતા થતા પરિણામ નો પણ જ્ઞાતા બને છે. એ કઈ શાસ્ત્ર માં કહે છે તો કે હા, 11મી ને 12મી દાતા, હવે 11મી 12મી દાતા ચાલી અત્યારે ચાલે છે, 11મી ને 12મી દાતા રાગો ભાન તો પરિણામ થાય છે એનો જાણનાર રહે છે, પણ એ કરનાર હતો નથી એને જ્ઞાની કહેવામાં આવે છે. આની આચાર્ય છે કે પ્રથમ આત્મા ને પહેલા જ્ઞાન આગમ જ્ઞાન થી જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરી લે કે હું તો જ્ઞાય છું, નિર્ધાર કર નિશ્ચય કરી લે, જ્ઞાન સ્વરૂપ નિશ્ચય કરી લે એટલે અકર્તા અથવા જ્ઞાય જ છું એમ નિર્ણયમાં. વિશેષમાં હજી કરતા બધી છૂટી નથી. આત્મા રાજનો કરતા કેવા, પણ જે આત્મા જે સ્વભાવ છે એ તો અકર્તા છે, એ રાગનો કરતા બનતો નથી. ત્યારે એ રાગ રૂપે પડવે છે ત્યારે આત્માને પણ રાગનો કરતા કહેવામાં આવે. ખરેખર વિશેષ માં કરતા પણ વાયુ છે રાગનું, સામાન્ય સ્વભાવમાં રાગનું કરતા પણ વાયુ નથી. કેમ કે એ રાગનો સ્વામી કુદરત છે, તેથી એના સ્વામી પણ એ સદાય નહીં પડતો રહ્યો છે. કરતા ભયો જ નથી, કરતા નો ઉચ્ચાર આવ્યો છે. પરણવે ત્યારે તેને કરતા કહેવાય ને પરિણામ ને કર્મ કહેવાય. અહીંયા જયારે એને ગુરુ મળે ત્યારે તું તો જ્ઞાન સ્વભાવે આત્મા મળે તો રાગ નું કર્મ તો તારા સ્વભાવમાં ક્યાં છે? તારા ધિકાળી સ્વભાવમાં રાગ નું કરતું તું હોય તો તો એનો સ્વભાવ થઈ જાય તો રાગ થી રહી કુતરા ભાવ કોઈ પ્રગટ થાય નહીં. માટે તારો સ્વભાવ નથી તો જ્ઞાય છો. એમ જ્ઞાન સ્વભાવે આત્મા નો જ્ઞાન જે કરે છે આત્મા ત્યાર પછી તે ઇન્દ્રિય બુદ્ધિનું પતિ જ્ઞાન ને જ્ઞાન માર્ગમાં લઈ લીધી. જે જ્ઞાન બહાર ભટકતો હતો, નિમિત્તને ને ફળે ને પ્રસિદ્ધ કરતો હતો, એમાં આત્માની અપ્રસિદ્ધિ થતી, એમાં આત્માની વિરાજના થતી. આ સમયકાળની 144 ની ગાથા જે પ્રતિબિંબ કરે, જે જ્ઞાન એ જ્ઞાન જ નથી, એ તો ઇન્દ્રિય જ્ઞાન છે. જાણવાનું બંધ કરે એટલે શુદ્ધ જ્ઞાન પણ રાખી રહી શુદ્ધ રૂપે થઈને અનુભવ કરવો એટલે એને અનુસરીને પડવું, જે નિમિત્તને અનુસરીને પણ નથી થતી હતી એ સ્વભાવને અનુસરીને પડવા મળ્યો, ત્યારે તે ગમે કરતું સમી જ્ઞાન એવા નામ આત્મા છે એનું નામ જ્ઞેય છે જેમાં પર્યાય ની સહિત ની વાત હોય, પર્યાય સહિત ની વાત હોય એનું નામ જ્ઞેય છે. એ જાણવાનો વિષય છે, ઉપાદે નથી, અખંડ રીતિ અકર્તા પૂર્વ કર્તા કર્મ ક્રિયાનો ભેદ વિજય માની જાય છે, એટલે ભેદ દ્રષ્ટિમાં આવતો નથી, એને અભેદ કહેવામાં આવે છે. એટલે કહેવામાં એ ભેદ અને જ્ઞેયની સંધિ અનુભવના કાળે થાય. એકલું દ્રવ્ય જણાય અને એ વખતે એને પરિણામ ન જણાય તો એને દ્રવ્ય જણાવવું નથી, અને દ્રવ્ય નો અવલંબન લે અને આત્મા કરતા ને આ પર્યાય કર્મ એમ જ્ઞાન ના ભેદ દેખાય તો પણ એને અનુભવ થતો નથી. ધ્યેય પૂર્વક આ રીતે બની જાય કે ધ્યાનમાં તો કહે છે કે સમ્યક દ્રષ્ટુ સમ્યક જ્ઞાન પ્રાત્મા છે, એક આત્મા ની જુદા નથી. નામ ભેદ છે, જ્ઞેય ની પ્રધાનતા થી અભિન છે, જ્ઞેય ની પ્રધાનતા થી સમ્યક દ્રષ્ટુ જ્ઞાન ની પર્યાય છે ને અને પ્રથમ થી અમે છોડાવતા લઈએ છીએ, પણ નિશ્ચય નહી નો જે પક્ષ છે એમાં પણ એ અનુભવ એ બાધક છે. કેમ છૂટે? પરમાત્મા છે અનંત ધર્મ આત્મક આખો આત્મા પ્રમાણ જ્ઞાન માં પડે એ સમય એને થઈ જાય છે, તો આખું જ્ઞેય જ્ઞાન માં જણાય છે. હવે એ મધ્ય થયા વિના કે જેથી આવતી નથી એ મધ્ય થી આટલી ગાથા આચાર્ય પડે છે. જે જીવ વ્યવહાર લઈને નીચે લઈને વસ્તુ દૂર પડે યથાર્થ પણ જાણીને જાણીને લીધું તો જાણીને અર્થાત વ્યક્તિમાં વિકરાગતા પ્રગટ થાય, નહીં ના પક્ષ નો જે રાગ હતો એ છૂટી જાય છે. અપેક્ષા કરી એ બે પ્રકારના રાગ ને દ્વેષ ને છોડીને એ જયારે આત્મા પ્રત્યક્ષ અનુભવે છે ત્યારે કોઈ પણ પ્રકારનો વિકલ્પનો વિકલ્પ કરેલો પછી એને આત્મા નો અનુભવ કહેવામાં પરંતુ વ્યવહાર ને નિશ્ચય જાણીને એ પક્ષ ના અઢાર રહી ન કરવું, કોઈ વ્યવહાર ને ના પક્ષ નો અર્થ ન કરવો, તેમ નિશ્ચય ના પક્ષ નો પણ અર્થ ન કરવો, અઢાર રહી ન થવું, એક ગુણ મુખ્ય જોઈએ. હવે બારમી ગાથા છે, એક આશાધર પટી નો એક શ્લોક છે, બારમી ગાથામાં પણ છે, નામાં પણ છે, વાંચી લે ધારો છે સમજવા જેવો. જો તું જીવમત માં પ્રવર્તે છો અથવા જીવમત ને પ્રવર્તવા માંગતો હો તો પોતાની પ્રવૃત્તિ હોય ને કાં બીજાને સમજાવવાનો થાવ હોય ત્યારે વ્યવહાર ને નિશ્ચય ને નકારો. શું કહ્યું? વ્યવહાર ને નિશ્ચય નથો એટલે એના જ્ઞાન ને નથો છે. વ્યવહાર ને નો વિષય પર્યાય છે, નિશ્ચય ને વિષય દ્રવ્ય પણ છે બે છે એમ જો નિશ્ચયનો પક્ષપાતી થઈ લેવાને છોડીશ તો રત્નત્રયનો ધર્મ તીર્થનો અભાવ થશે તો શુદ્ધ ભાવનો બિલકુલ અભાવ થઈ ગયો વ્યવહાર ધર્મ કહેવાય વ્યવહાર તીર્થ અને જો વ્યવહારનો પક્ષપાતી થઈ કે શુદ્ધ ભાવ જ કરવા જેવો છે કોઈ કરવા જેવો છે એના કરતા કરતો ધર્મ થાય તો વ્યવહારનો પક્ષપાતી થઈ નિશ્ચયને છોડી શુદ્ધાત્માને છોડી તો શુદ્ધ તત્વ સ્વરૂપનો અનુભવ નહીં થાય તો દ્રષ્ટિયા રીતે કરવા ઉપર તેથી પહેલા વ્યવહાર નિશ્ચયને બરાબર જાણી જેમ છે તેમ જાણી પછી આ યોગ મળે તેને અંગીકાર કરવા એ ઉપાદીને એમ જાણવું પક્ષપાતી ન થવું એ યુદ્ધ શ્રોતાનું લક્ષણ છે અહીં પ્રશ્ન જે નિશ્ચય વ્યવહારના જાણવાનો ગુણ વક્તાનો કયો હતો તે બી શ્રોતાનો કયો એમાં વિશેષ શું આવ્યું વક્તાનો પણ એ ગુણ શ્રોતાનો પણ નિશ્ચય નહીં ને વ્યવહાર નહીં ગુણ જ્ઞાન તો એને હોવું ને હોવું જોઈએ કે એમાં ઉત્તર જે ગુણ વક્તામાં અધિકપણે હોય તે શ્રોતામાં હિંપણે હિંતાપણે થોડા અંશે હોય છે એ રીતે વક્તાને શ્રોતાનું વર્ણન શુદ્ધ પર્યાય થી પણ રહી છું એથી શુદ્ધ પર્યાય નો હું કરતા નથી ઉપાડ કરતા થી થયો ઉપાડ શુદ્ધ પર્યાય થી રહી થયો અનુભવ થાય છે કે દ્રવ્ય પર્યાય બે ઉજ્ઞાને સમયમાં તેને થાય છે ત્યારે પર્યાય થી રહી થી ઉપયોગ એ તો કઈ ઉડ્યું શ્રદ્ધામાં કે પર્યાય થી રહી છું નિશ્ચય તો રહી જ છું પણ એ શુદ્ધ પર્યાય સમય દર્શના ચારિત્રના પરિણામ છે અનન્ય આત્મા છે અરે શુદ્ધ પર્યાય જે આત્મા છે આ નિશ્ચયને વ્યવહાર કહેવામાં આવે છે શું ભાવને કરવો તે વ્યવહાર નથી શુદ્ધ પર્યાયને કરવી એ વ્યવહાર નથી શુદ્ધ પર્યાય થાય એને જાણવું એ વ્યવહાર અશુદ્ધ પર્યાય થાય એને જાણવું તે વ્યવહાર ભેદને જાણવું તે વ્યવહાર અભેદને ઉપાધિ પણ એ જાણવું તે નિશ્ચય કઈક કરીએ તો વ્યવહાર થાય કઈક કરીએ તો વ્યવહાર થાય પેલી વાત કહી કે કરતા બુદ્ધિ છોડાવવા માટે આચાર્ય રૂપાને કહ્યું કે છે એનું જ્ઞાન કર તો થાય છે એનું જ્ઞાન થશે પણ કરતું તો નહીં એ મુદ્દાની વાત છે જા છે વસ્તુ નાયક છું 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 છે એનું જ્ઞાન થાય પ્રગટ છે વર્તમાનમાં છે છે માટેનો આશ્રય કરવાનું ધર્મ લેવું ને કે ભૂતાનનો આશ્રય કર તો હોય એનું અવલંબન લેવાનું કહ્યું ને એ ઢગલાના ચીલા જેવી નથી વસ્તુ ભગવાન આત્મા અંતર બિરાજમાન છે જ્યોતિ છે પ્રગટ છે વર્તમાનમાં એ છે એનું જ્ઞાન કર અકર્તા અથવા નાયક હું અકર્તા છું હું નાયક છું એવું જ્ઞાન તને જ્ઞાન ને ભાન થશે ત્યારે પરિણામ તો પ્રગટ ધ્યાન કરે છે તો પરિણામ નો પણ એક જ્ઞાતા રહેશે પણ પરિણામમાં કરતા બુદ્ધિ થશે નહીં અને છતાં પરણવે છે તેથી તેને કરતા કહેવામાં આવે તો ત્યાં વ્યવહાર છે એમ સમજવું જોઈએ ખરેખર ભેદને જાણવું તે વ્યવહાર છે ને અભેદને જાણવું તે નિશ્ચય ભેદને જાણવું સાધક થયો થોડો વિતરાગ તથા પ્રગટ થઈ તે કાળે જાણેલો પરિણામ છે કરીને જાણવું એમ લખ્યું નથી જાણેલો પ્રજ્ઞાન છે થાય છે એને જાણે છે એને જાણે અને થાય છે એને પણ જાણે એ અત્યારથી જે સ્વરૂપ સ્થિતિ થઈ સિદ્ધ અવસ્થામાં પડી બતાવે છે આણીથી જે સ્વરૂપ એને એ સ્થિતિ ધરાવાઈ રહી છે એને જાણે છે તે કારણે છે એને નથી જાણતો ત્યાં સુધી કરતા છે. પણ જ્યાં હું અકર્તા છું, હું જ્ઞાયક છું, જાણનાર છું, એ જાણનાર ને જયારે જાણે છે, જે પુરુષ જાણનાર ને જાણે છે, જાણનાર હોય એવો જ્ઞાયક ભાવ ક્રિયાથી ચોથા વૃત્તાંત શરૂ થાય કેટલી વ્યવસ્થા સુધી આ નાખી દે વચ્ચે એનું કરતું તો ક્યાંય એને ભાગતું નથી. કેમ કે છે એને જાણ્યું છે એટલે પર્યાય નો જાણનાર એ છે. જે છે એને જાણતો નથી એ પર્યાય નો કરતા બુદ્ધિ જાગ ના રહેતો. જ્યાં જ્ઞાયક ભાવ છે એને ઉપાદેય પણ જાણે એને સ્વપ્રકાશક કહેવા. તેને સ્વપ્રકાશક જ્ઞાનના લક્ષણમાં ઉપાદેયની મુખ્યતા છે અને સ્વપર પ્રકાશક માં જાણવાની યોગ્યતા છે. મોટો આંકડો છે. શું કહ્યું? જ્ઞાન નું લક્ષણ સ્વપ્રકાશક જ છે, એમાં ઉપાધિ ની યોગ્યતા. બધી વાત આગમ માટે જ્ઞાન નું લક્ષણ જ્ઞાન કહ્યું કે સ્વપ્રકાશક છે ત્યાં ઉપાધિ ની યોગ્યતા છે, અને જ્યાં સ્વપર પ્રકાશક લક્ષણ કહ્યું ત્યાં જાણવાની યોગ્યતા. એ જાણવાની યોગ્યતામાં સ્વપર પ્રકાશક બે પ્રકારે છે. એક નીચે લઈ જો, એ નિશ્ચય સ્વપર પ્રકાશક જ્ઞાયક ને ઉપાદેય પણ જાણ્યું એ સ્વપ્રકાશક થયું. સ્વપ્રકાશક કેમ કે ઉપાદેયમાં એક તત્વ છે અને જાણવામાં એક બીજું તત્વ પણ જણાય જાય કે આનંદાયો એને પણ જાણે તો સ્વપર પ્રકાશક થઈ ગયું. કેમ કે આનંદ ને અંશમાં ઉપાદેય બીજું નથી માટે સ્વપ્ર પ્રકાશક થઈ ગયું. હવે સવેતો દિશામાં આવતા આત્મા પણ જણાય અને દેવગુરુ શાસ્ત્ર પણ જણાય એવો સ્વપર પ્રકાશક છે. જે વ્યવહાર છો રજીભાઈ કડકતી પડી જરા પડી ને ખબર પડી ગઈ શું કહ્યું? અરે એક વખત તું નાયક ને ઉપાધિ પણ જાણતો કરો. અરે પર્યાતિજ્ઞની આંખ સર્વથા બંધ કરી દે બાપલા, એક વાર તો પ્રભુ બંધ કર. આ સ્વપ્રકાશક જ્ઞાન તો ચમત્કારી છે. સ્વપ્રકાશક વિના સફર પ્રકાશક તમે પ્રકારે પણ કામ હોય. સ્વપ્રકાશકમાં ઉપાદેયની મુખ્યતા કે જ્ઞાયક જ છું. જેટલું ઉપાદેય તત્વ છે એટલું જણાય છે. બ્રાહ્મણને લાડવા જણાય છે, ભજિયાને કચોરી જણાતી નથી. છે ભાણામાં સ્ત્રી, ભાણું આખું બન્યું છે. કચોરી છે, મને કાંઈ દેખાતું નથી. કેમ કે મારી રુચિ લાડવા ઉપર છે એટલે રુચિનો વિષય મને જાણે છે. સમજાય છે? કાંઈ ઇમ્પોર્ટન્ટ વાત છે. જરૂરી છે આત્મા નો અનુભવ કેમ થાય ની આકાર છે. મારી રુચિ તો લાડવા ઉપર છે એટલે રુચિનો વિષય કેટલો છે એટલું જ મને જણાય છે. કેમ કે જે રુચિનો વિષય છે એ ઉપાદે છે મને. મારે લાડવાનું કામ છે એટલે ફટ લાડવા ઉપર હાથ જાય છે. પછી લાડવા ખાતા ખાતા જરાક મોઢું ભાંગી જાય એટલે બધું લાડવો ખાવા માટે એ બધું ખાય છે. પેટ ભરવા માટે બધું ખાતો નથી, બધું લાડવા ખાવા માટે. બે લાડવા ખાધા, બધું ખાધા પેલા બે તો ચડાવી ખોટા ખોટા હો ગુરુભાઈ. પેલા ને કાળનો ખોટા લાડવા ખાધા, ખોરાક ખોટો હવે તો આટલું લાડવો. અરે મમ્મી બાપ આટલો બગડે લાડવો આપે. નાના છોકરા ની પેટ દબરાય આ લાડવો જટર બધાની દબડી પડી ગઈ એટલે ત્યાં બે લાડવા ચડાવી દો અને લાડવા તો ચાર પાંચ છ ખાવા દેવી. પણ ભેદ ઉપર નજર જાય છે, કરતો નથી, ફરી અભેદ માં એ આવી જાય છે. ભજિયા ઉપર નજર નહીં, પણ ભજિયાનું એને કામ નથી. કેમ કે સવિકલ્પ દશા સ્વપ્રકાશક પણ ઉપાધિ પણ જાણી લે, એ રુચિ નો વિષય જણાય છે. બીજું કઈ જણાતું નથી. ધ્યાનમાં ધ્યાનના કાળમાં રુચિ નો જેટલો વિષય છે ને, એ તો ઉપાધિ પણ જણાય છે. બીજું કઈ જણાતું નથી. એને સ્વપ્રકાશક કેવા આવે. હવે એ સ્વપ્રકાશક સ્વપ્રકાશક માં જાણવાની મુખતા